યુવતીને કીધું કે હું તમારામાં આસક્ત છું, મારે તમારો સંગ કરવો છે. નિખાલસ હતા. એ યુવતી તો ડરી ગઈ, ભાગીને પોતાના ઘરે ઘરનો દરવાજો બંધ કરી દીધો. બિલ્વ મંગલ બહાર ઉભા હતા અને યુવતીના પતિ બ્રાહ્મણ ઘરે આવ્યા. કીધું, તમે બહાર કેમ ઉભા છો? ચલો ચલો મારી સાથે અંદર આવો. બિલ્વા મંગલને ઘરે લઈ ગયા, ભોજન કરાયું અને એ સ્ત્રીના પતિએ પૂછ્યું કે તમે અમારા અતિથિ છો, હું તમારી શું સેવા કરી શકું? ત્યારે બિલ્વા મંગલે નિખાલસ ભાવે કીધું કે હું તમારી પત્નીમાં આસક્ત છું, મારે તમારી પત્નીનો સંગ કરવો છે. અને બ્રાહ્મણ દેવતા, કારણ કે અતિથિ ભગવાનનું સ્વરૂપ હોય ને, એ ભગવાનનું સ્વરૂપ અતિથિને સમજી પોતાની પત્નીને આદેશ દીધો કે જા તું એ બિલ્વા મંગલની ઈચ્છા પૂરી કર. પતિના આદેશથી એ સ્ત્રી બહુ સુંદર વસ્ત્ર પહેરી બિલ્વા મંગલ પાસે ગઈ. અને બિલ્વા મંગલે જ્યારે એ સ્ત્રીનું મુખ જોયું, કારણ કે એ ભગવાનની કથા સાંભળી ચૂક્યા હતા, અનેક વાર ભગવાનની કથા, ભગવાનનું નામ લઈ ચૂક્યા હતા, જેવું બિલ્વા મંગલે એ સ્ત્રીનું મોઢું જોયું, એ સ્ત્રીમાં કૃષ્ણના દર્શન થયા. અને બિલ્વા મંગલ ચોંકી ગયા. બિલ્વા મંગલે એ સ્ત્રીને કીધું, એક કામ કરો, તમે બે સોય લાવીને મને આપો. સોયનું શું કરશો? તમે બે સોય લાવીને મને આપો ને. એ સ્ત્રી ગઈ, બે સોય લાવીને બિલ્વા મંગલને આપી. અને બિલ્વા મંગલે વિચાર કર્યો, આ આંખ જે છે એ દુર્ગતિનું કારણ છે. આંખે આ રૂપને જોયું માટે હું આમાં આસક્ત થઈ ગયો. એ બંને સોયથી બિલ્વા મંગલે પોતાની આંખો ફોડી નાખી. અને સ્ત્રીના પતિના ચરણોમાં પડીને કીધું, મને ક્ષમા કરજો, વાસ્તવમાં સાધુ ભક્ત તો તમે છો, હું તો કામનો કીડો છું. અને આટલું કહી ઠાકોર બિલ્વા મંગલ બંને આંખ ફોડી વૃંદાવન ચાલ્યા ગયા. વૃંદાવનમાં જઈ ભગવાનની લીલાનું સ્મરણ કરે, ભગવાનનું નામ લે. અને ભગવાનની લીલામાં એનું મન એટલું મગ્ન થઈ ગયું, એટલું મગ્ન થઈ ગયું, બિલ્વા મંગલે હવે એક વ્રત લીધું કે મારા મનમાં ભક્ત બિના છતાં પણ આવો વિચાર આવ્યો, આજથી હું ભોજન નહીં કરું, આજથી હું પાણી નહીં પીઉં. એક દિવસ, બે દિવસ, 15 દિવસ, મહિના મહિના સુધી બિલ્વા મંગલ ભૂખ્યા રહ્યા. પશ્ચાતાપ. આપણાથી ક્યારેક પાપ થઈ જાય પણ આપણે પશ્ચાતાપ નથી કરતા, પ્રાયશ્ચિત નથી કરતા. આના હૃદયમાં તો ધક્કો લાગ્યો. અને ભગવાન પોતાના ભક્તનું દુઃખ જોઈ ન શક્યા. સાક્ષાત કૃષ્ણ આવ્યા અને પોતાના હાથથી બિલ્વા મંગલને ભોજન કરાવ્યું. અને બિલ્વા મંગલે પૂછ્યું, કોણ છો તમે, મને ભોજન કરાવી રહ્યા છો? જ્યારે આટલું કહી બિલ્વા મંગલ એમનો હાથ પકડવા ગયા, ભગવાન એનો હાથ છોડાવીને ભાગી ગયા. બિલ્વા મંગલે એટલું જ બોલ્યા, પ્રભુ તમે હાથ છોડાવીને ભાગી રહ્યા છો, ભાગી જાઓ, પણ સાચા વીર તો ત્યારે માનીશ જ્યારે હૃદય છોડાવીને જશો. ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે, સ્ત્રીમાં પરમ આસક્ત કામાંધ વ્યક્તિ એક પવિત્ર બ્રાહ્મણ કરતા પણ પવિત્ર થઈ ગયા. શેને કારણે? આ ભગવાનની કથા સાંભળી. નારદજી કહી રહ્યા છે, વેદવ્યાસજી, કૃષ્ણ લીલા, કૃષ્ણ કથા સાંભળી વ્યક્તિ સમસ્ત કામનાઓથી મુક્ત થઈ જાય. માટે કૃષ્ણ લીલા રચિત તમે શ્રીમદ ભાગવતની રચના કરો. શ્રીમદ ભાગવતની રચના કરે વેદવ્યાસ. અને શ્રીમદ ભાગવતની રચના કરી વેદવ્યાસજી આ ભાગવત પોતાના પુત્ર સુખદેવ ગોસ્વામીને સંભળાવે છે, ભણાવે છે. અને સુખદેવ ગોસ્વામી આ ભાગવત પરીક્ષિત મહારાજને સંભળાવે. આ ભાગવત પ્રારંભ થાય મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. અને 18મા દિવસે ભીમની ગદાથી દુર્યોધન ધરાશાયી. અને એ સમયે અશ્વત્થામા भर्तुम प्रियम द्रोणी रीति स्म पश्यन् कृष्णा सुतानाम स्वपदाम शिरांसी। अश्वत्थामा पोताना मित्र दुर्योधन नु प्रिय करवा माटे पांडवोना मस्तक कापीने लावे छे। कीधु मित्र दुर्योधन आ पांडवोना मस्तक कापीने लाव्यो छु। दुर्योधन के होय नहीं, तू ज्यारे पांडवोना मस्तक कापवा गयो तो त्यारे कृष्ण क्यां हता पेला ई के। कारण के ज्यां सुधी कृष्ण पांडवो साथे होय ત્યાં સુધી પાંડવો નો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે। મને ખબર હતી મિત્ર તમને મારી પર વિશ્વાસ નહીં થાય માટે પાંડવોના મસ્તક કાપીને ગુણમાં ભરીને લાવ્યો છું। જોઈ લો તમે, દુર્યોધન જ્યારે એ મસ્તકને જોવે પાંચેય મસ્તક ફૂટી જાય, ખબર પડે આ પાંડવોના નહીં, આ તો પાંડવોના પાંચ પુત્રોના મસ્તક છે। દુર્યોધન દુઃખી થાય। દુર્યોધનના જીવનમાં હર્ષ અને શોક બંને એક સાથે થવાના કારણે દુર્યોધનનું મૃત્યુ થયું। અહીંયા અર્જુનને ખબર પડતા અર્જુને અશ્વત્થામાને પકડી દ્રૌપદીના ચરણોમાં નાખી દીધા, પણ દ્રૌપદીના હૃદયમાં દયાનો ભાવ અર્જુનને કહે છે કે હે પતિદેવ, ભલે અશ્વત્થામાએ મારા પુત્રનો વધ કર્યો છે પણ તમે અશ્વત્થામાને છોડી દો। દ્રૌપદીના કહેવાથી અર્જુને અશ્વત્થામાને મુક્ત કર્યો, છતાં અશ્વત્થામા પાંડવો અને પાંડવોના અંતિમ વંશધર ઉત્તરાના ગર્ભમાં એક બાળક। અશ્વત્થામાએ છ બ્રહ્માસ્ત્ર છોડ્યા પાંચ પાંડવો ઉપર, અને છઠ્ઠું બ્રહ્માસ્ત્ર ઈ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવી અશ્વમેઘ યજ્ઞ કરી યુધિષ્ઠિર મહારાજનું રાજતિલક કરી હવે હસ્તિનાપુરમાં બધું બરાબર થઈ ગયું હતું માટે કૃષ્ણને હવે દ્વારકાની યાદ આવી હોય ને। આપણે પાંચ કે દસ દિવસ કદાચ જાત્રા કરવા ગયા હોય ઈ આપણા છોકરાઓમાં કાંઈ લેવાનું ન હોય, હડી ગયેલા હોય, કોઈ સાચો પ્રેમ ન હોય, છતાં એ ફોન કરી કેમ છો, કેમ ચાલે છે ઘરે બધું। જો કદાચ પાંચ દિવસ આપણે બહાર ગયા હોય તોય પત્ની અને પુત્ર યાદ આવતા હોય, આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને એક નહીં 16,108 પત્ની ભગવાનને દ્વારકા યાદ આવી છે। ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા, ભગવાન રથ ઉપર બિરાજમાન છે અને એ રથ ઉપર ઉદ્ધવજી અને સાત્યકી ભગવાનની રાહ જોઈ રહ્યા છે, બસ આદેશની જરૂર છે। અને જેવો ભગવાન શ્રી કૃષ્ણ આદેશ આપે એ જ સમયે અભિમન્યુની પત્ની ઉતરા દોડતી દોડતી આવે છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે જગતપતે, હે ઈશ્વર, હે પ્રભુ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો। શું થયું? કીધું આ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર મારા ગર્ભની ઓર આવી રહ્યું છે, તમે મારી રક્ષા કરો। ભગવાને કીધું કે તમારે જો તમારા ગર્ભની રક્ષા કરવી હોય તો આ પાંડવો ઉભા છે એની પાસે જાઓ ને, હમણાં તાજેતરમાં જ મહાભારતના યુદ્ધમાં વિજય થઈને આવ્યા છે, અનુભવ યોદ્ધા છે, એમની પાસે જાઓ। ત્યારે ઉત્તરા કહે છે કે હે પ્રભુ, આ પાંડવોને મારા દાદાઓને જો કહું ને તો એક મિનિટમાં 1,000 લોકોને મારી શકે, પણ મરેલા વ્યક્તિને જીવાડવાનું કામ તો પ્રભુ માત્ર તમારું છે। નાન્યમ તદ અભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ, આ યત્ર મૃત્યુ એકબીજાને મારી શકે પણ મરેલા વ્યક્તિને જીવિત કરવાનું કામ તો કૃષ્ણ માત્ર આપનું છે, મારા ગર્ભની રક્ષા કરો। માનો કૃષ્ણ કે તમારા પતિ તો હવે સ્વધામ સિધાર્યા છે, તમારા પતિ આ સંસારમાં રહ્યા નથી, તમારે જીવીને શું કરવું છે, તમે મરી જાઓ, તમારું શું કામ છે સંસારમાં? ત્યારે ઉત્તરા કે છે કે હું ભલે મરી જાઉં, મારે આ સંસારમાં જીવીને કોઈ ફાયદો નથી, અવિદ્રવિત મામિષ મામે ગર્ભોની પાત્યતામ, કામમ દહતુ મામનાથ મામે ગર્ભોની પાત્યતામ, હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભ ઉપર થોડી પણ ખરોચ ના આવી જોઈએ. આ સંસારની એક આદર્શ નારી ભગવાનને શું પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. અને આજની નારીઓ પોતે સુખી રહેવા માટે ગર્ભપાત કરાવી નાખે. દીકરો નથી ડોક્ટરને કે દીકરો છે કે દીકરી, દીકરી છે તો ગર્ભપાત કરી નાખો. અને આજના ડોક્ટરો પણ કસાઈ કરતા પણ બદતર થઈ ગયા છે. 99 રૂપિયામાં ગર્ભપાત. કામના આવેગમાં આવી પુરુષ અને સ્ત્રી સંગ કરે અને પછી ગર્ભપાત કરાવે. આ ગર્ભપાત કરાવવું સૌથી મોટું પાપ છે. ભગવાનને પ્રાર્થના કરી રહી છે, મારા ગર્ભની રક્ષા કરો. એ ઉત્તરાની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાના મુખેથી ઉત્તરાના ગર્ભમાં ગયા. ચક્ર અને ગદા લઈ અને બહારથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરે. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી 6 બ્રહ્માસ્ત્રને વિલોપ કરી નાખ્યા. અને આટલું જોઈ દેવી કુંતીના હૃદયમાં ભગવાન પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન થયો. અને દેવી કુંતીએ બહુ સુંદર પ્રાર્થના કરી, અદ્ભુત પ્રાર્થના. આ દેવી કુંતી દ્વારા જે પ્રાર્થના છે એ અદ્ભુત. શ્રીમદ ભાગવતમાં અનેક લોકોની પ્રાર્થના છે. બ્રહ્માજી દ્વારા સ્તુતિ, કાળી નાગની પત્ની દ્વારા સ્તુતિ, શિવજી દ્વારા સ્તુતિ, દેવતાઓ દ્વારા સ્તુતિ, ઇન્દ્ર દ્વારા સ્તુતિ, ગજેન્દ્ર દ્વારા સ્તુતિ, અનેક સ્તુતિ. પણ બધી સ્તુતિઓમાં શ્રેષ્ઠ દેવી કુંતી દ્વારા જે સ્તુતિ છે, અદ્ભુત સ્તુતિ. દેવી કુંતીએ એવી સ્તુતિ કરી જે સ્તુતિથી ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા હતા, ભગવાન રોકાઈ ગયા. આજે પણ ભગવાનને જો આપણા ઘરે બોલાવવા હોય તો એ દેવી કુંતીની સ્તુતિ યાદ કરવી જોઈએ. આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે આ સત્રમાં દેવી કુંતીની સ્તુતિ ન કરતા આપણે બપોરના સત્રમાં દેવી કુંતીની જે સ્તુતિ છે એ વિસ્તારથી શ્રવણ કરશું. પણ કુંતી મહારાણીની સ્તુતિથી ભગવાન શ્રી કૃષ્ણ રોકાઈ ગયા. અને ભગવાને જોયું કે યુધિષ્ઠિર મહારાજ બહુ દુઃખી છે. યુધિષ્ઠિર મહારાજના દુઃખથી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને બહુ સમજાવ્યા. જો મહાભારતના યુદ્ધની પહેલા અર્જુન દુઃખી હતા, મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનને શોક થયો અને યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજને શોક થયો. અને સુખદેવ ગોસ્વામી, સુદ ગોસ્વામી કહે છે કે એ યુધિષ્ઠિર મહારાજને વેદ વ્યાસે સમજાવ્યા, ધૌમ્ય ઋષિએ સમજાવ્યા, સાક્ષાત કૃષ્ણએ પણ સમજાવ્યા, પણ યુધિષ્ઠિર મહારાજ સમજ્યા નહીં. હવે વિચાર કરો કે જે વ્યક્તિને કૃષ્ણ સમજાવે અને ન સમજે એ વાતમાં કોઈ માલ નથી. અહીંયા એક શબ્દ આવ્યો છે, કૃષ્ણેન અદ્ભુત કર્મણા. કૃષ્ણની લીલા એવી અદ્ભુત છે. એ બહાર બેઠા બેઠા યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યુધિષ્ઠિર મહારાજ તમે શોક ન કરો. અને યુધિષ્ઠિર મહારાજ રડી રહ્યા હતા કે મેં આટલા લોકોને મારી નાખ્યા, મારા કારણે આટલી પ્રજા મરી ગઈ, આટલી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ, આ બધો દોષ મને લાગ્યો છે, આ બધા દુઃખનો દોષ મને લાગ્યો છે. અને બાર કૃષ્ણ સમજાવે કે તમને કાંઈ દોષ નથી લાગ્યો. પણ એ ભગવાન કૃષ્ણ બહારથી સમજાવે છે તમને કાંઈ દોષ નથી લાગ્યો, તમે દુઃખી ન થાઓ, પણ અંદર બેઠા બેઠા કે છે યુધિષ્ઠિર સમજતા નહીં. પરમાત્મા રૂપે, ગુરુ રૂપે અંદર બેઠા છે અને યુધિષ્ઠિરને અંદરથી કહી રહ્યા છે કે જો સમજતા નહીં, અને બહારથી નાટક કરે છે કે સમજો ને તમે, હવે તો સમજો, હવે કઈ દુઃખ લગાડવાની જરૂર નથી. કૃષ્ણેન અદ્ભુત કર્મણા, કૃષ્ણની કર્મ, કૃષ્ણની લીલા અદ્ભુત, કોઈ સમજી ન શકે. પ્રશ્ન થાય, કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કેમ સમજાવવાનો હતા માંગતા? કૃષ્ણની ઈચ્છા હતી કે આ યુધિષ્ઠિર મહારાજને પિતામહ ભીષ્મ સમજાવશે, કારણ કે પિતામહ ભીષ્મ મહાભાગવત હતા. ખાલી એક ભૂલ કે એણે અધર્મનો પક્ષ લીધો, પણ હતા મહાભાગવત. આ સંસારમાં ભગવાનને સમજવા વાળા 12 જ માણસો, સ્વયંભુ, નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, વૈયા, સકીર, વયમ, 12 મહાજન જે ભગવાનને પૂર્ણ રૂપે જાણે એમાંના એક છે પિતામહ ભીષ્મ. બહુ જ્ઞાની હતા, શાસ્ત્ર વેદ શાસ્ત્રને જાણતા હતા, અને ભગવાનની ઈચ્છા હતી કે પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ કરે અને જગતના લોકો આનો લાભ લે. ત્યારે એક દિવસ પિતામહ ભીષ્મ ને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. પિતામહ ભીષ્મ ધરાશાયી હતા, ઈચ્છા મૃત્યુનું વરદાન, અને અર્જુને પિતામહ ભીષ્મને એ બાણની શૈયા ઉપર સોડાવી દીધા હતા. અને પિતામહ ભીષ્મ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઉત્તરાયણનો સમય આવે, ક્યારે આ સૂર્યની ગતિ દક્ષિણ દિશાથી ઉત્તર દિશામાં જાય, આ યોગ્ય પવિત્ર નક્ષત્ર વારની રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ નજીક આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન કરી રહ્યા હતા. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, પ્રભુ કોનું ધ્યાન કરો છો? કીધું, હું મારા ભક્તનું ધ્યાન કરું છું. આજે કુરુવંશનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મ પાસે પાંચેય પાંડવોને યુધિષ્ઠિર મહારાજને બધાને લઈને જાય છે. યુધિષ્ઠિર મહારાજના મુખેથી પ્રવચન સાંભળવા માટે, પિતામહ ભીષ્મના મુખેથી પ્રવચન સાંભળવા આ જગતના મોટા મોટા માણસો, બડે બડે સંત, સુખદેવ ગોસ્વામી, વેદવ્યાસ, અસિત દેવલ, અનેક ઋષિમુનિ, પાંચેય પાંડવ, બધા લોકો આવે અને પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને બહુ સુંદર ઉપદેશ આપે છે. યુધિષ્ઠિર મહારાજ હજી રડી રહ્યા છે, હજી દુઃખ છે, શોક છે કે મારા કારણે મહાભારતના યુદ્ધમાં આટલા લોકો મરી ગયા. યુધિષ્ઠિર મહારાજને પિતામહ ભીષ્મ કહે છે કે બેટા, જે પક્ષમાં ગાંડીર્વધારી અર્જુન હોય, વૃકોદર ભીમ હોય, અને ધર્મરાજ યુધિષ્ઠિર હોય, અને જે પક્ષમાં સાક્ષાત ધર્મવેત્તા ભગવાન શ્રી કૃષ્ણ હોય, એના જીવનમાં ક્યારે દુઃખ આવે નહીં. છતાં તમે આજે દુઃખી છો, રડી રહ્યા છો, એ કૃષ્ણની જ કંઈક લીલા છે. આ સામે શ્યામ સુંદર ઉભો છે ને, તમે એની મહિમા જાણતા નથી. એ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડનો ઈશ્વર પરબ્રહ્મ, એ ભગવાન છે. પિતામહ ભીષ્મ બહુ બહુ ઉપદેશ આપે, અને પિતામહ ભીષ્મના મુખેથી ઉપદેશ સાંભળી દ્રૌપદી હસવા માંડે. પિતામહ ભીષ્મએ પૂછ્યું, બેટા તને આજે આટલું હસવું કેમ આવે છે? ત્યારે દ્રૌપદી એટલું જ કીધું, પિતામહ તમે આટલી મોટી મોટી વાતો કરો છો, દેશ ધર્મ, રાજ ધર્મ, પ્રજા ધર્મ, પતિ ધર્મ, આટલી મોટી મોટી તમે વાત કરો છો, એ કુરુવંશની સભામાં જ્યારે મને નગ્ન કરવાનો પ્રયાસ કરી રહેવાય તો હું તમારી શરણમાં આવી હતી, ભીખ માંગી રહી હતી, ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? અને આજે તમે મોટો મોટો ઉપદેશ આપી રહ્યા છો. ત્યારે પિતામહ ભીષ્મએ બહુ સુંદર વાત કરી, બેટા જ્યારે તને નિર્લજ્જ નગ્ન કરવાનો પ્રયાસ આ કૌરવો કરી રહ્યા હતા, ત્યારે મેં તને સહાય ન કરી. કારણ કે એ સમયે હું દુર્યોધનનું ભોજન ખાતો હતો, અને અધર્મી દુર્યોધનનું ભોજન ખાવાને કારણે મારા રગ રગમાં અધર્મનું ખૂન દોડતું હતું. પણ જ્યારે અર્જુને મને બાણોથી વિંધી નાખ્યો અને મારા શરીરમાંથી દુર્યોધનના ખાયેલા ભોજનનું ખૂન જ્યારે નીકળી ગયું, ત્યારે આજે મારા હૃદયમાં આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. બહુ મોટો ઉપદેશ છે ભક્તો, તમે જેવું ખાવ ને એવું મન થાય તમારું. તમે અધર્મનું ખાવ, તમે કોઈને દુખી કરીને પૈસા કમાણા હો, કોઈને રોરાવીને દુખી કરીને તમારી પાસે ધન આવ્યું હોય, અને એ ધનથી ક્યારે તમે સુખી ન થઈ શકો. માટે ધન પણ નીતિનું વાપરવું જોઈએ. અનીતિના ધનથી ક્યારેય જીવનમાં સુખ નથી આવતું અને ક્યારેય સારા સંતાનો ઉત્પન્ન નથી થતા. ભૂખ્યા પેટે સુઈ જવું પણ ક્યારેય જીવનમાં અનીતિ ન કરવી. આગળ આવશે રાજા નભગના પુત્ર નાભાગ, એના ભાઈઓએ એમની સાથે અનીતિ કરી પણ પોતે નીતિમાં દ્રઢ રહ્યા. જીવનમાં ભૂખ્યા રહ્યા, દ્રઢ રહ્યા, પણ ભગવાનની એની ઉપર કૃપા. જીવન નીતિમય હોવાને કારણે ભગવાનની કૃપાથી એનો પુત્ર મહાભાગવત આ સંસારનો રાજા મહારાજ અંબરીશના રૂપે જન્મ લીધો. પિતામહ ભીષ્મ દ્રૌપદીને કહે છે અને પિતામહ ભીષ્મ અંતે કૃષ્ણને પ્રાર્થના કરે છે કે કૃષ્ણ, આજે મારું સૌભાગ્ય છે કે મારા મૃત્યુના સમયે તમે મારી સામે ઊભા છો. આ સંસારમાં મોટા મોટા યોગીઓને પણ આવું મૃત્યુ પ્રાપ્ત નથી થતું જે મૃત્યુ આજે મને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. હે લોકો ભગવાનને પ્રાર્થના કરે ને, ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે, જ્યારે મૃત્યુનો સમય નિકટ આવે ત્યારે ગોવિંદ યમનાજી કા જલ હો, તુલસી કા વંશી વટ હો, મેરા શ્યામ સુંદર નિકટ હો, જબ પ્રાણ તન સે નિકલે. ભગવાન સામે ઉભા છે પિતામહ ભીષ્મ, ઈ મરતી સમયે ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે. ભક્તો, આપણા બધાના જીવનમાં મૃત્યુ આવવાનું છે અને મૃત્યુ સમયે આપણી શું સ્તુતિ હોવી જોઈએ, ભગવાનને શું પ્રાર્થના હોવી જોઈએ, પિતામહ ભીષ્મ સમજાવે છે. આવો પિતામહ ભીષ્મની સ્તુતિનું ગાન કરીએ પ્રેમથી. પિતામહ ભીષ્મની સ્તુતિને સાંભળો.
સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચણોલ્લસ મુખાંબુજો ધ્યા ન પથશતુર્ભુજ. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વત પુંગવે વિભૂમ્ને વસુખમુપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે.
પિતામહ ભીષ્મ
હરે રામ હરે
ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે આ મૃત્યુ સમયે હું મારી શુદ્ધ કામના રહિત બુદ્ધિને હે પ્રભુ હે કૃષ્ણ આપના ચરણોમાં અર્પિત કરું છું. જેઓ હંમેશા આનંદમય રહે છે, જેઓ હંમેશા પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત રહે છે, જેઓ પ્રકૃતિના ગુણોને સ્વીકાર કરી સૃષ્ટિની પરંપરાને ચલાવે છે, એવા ભગવાન શ્રી કૃષ્ણમાં મારા મન અને બુદ્ધિને લગાવું છું.
ત્રિભુવન કમનમ કમાલવરણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા.
પિતામહ ભીષ્મ કહે છે જેમનું શરીર ત્રિભુવનમાં સુંદર છે તથા જેમનું રૂપ શ્યામ કમાલ વૃક્ષ જેવું અત્યંત સુંદર છે, જેના પર સૂર્યના કિરણો જેવું પિતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ જેવા મુખ પર વાંકડિયા વાળની લટો લટકી રહી છે એવા અર્જુનના સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાય.
યુધિતર રજો વિવૃધમ રવિશ્વ કચલુલિત શ્રય વાર્યલં કૃતાસ્ય મમ નિશિત શરે વિવિધ્યમાન ત્વચિ વિલાસત કવચે સ્તુ કૃષ્ણ આત્મા.
મને યુદ્ધની એ વિલક્ષણ ઘડી યાદ આવી રહી છે. હું જ્યારે અર્જુન ઉપર પ્રહાર કરી રહ્યો હતો ત્યારે તમે અત્યંત સ્ફૂર્તિથી અત્યંત ઉત્સાહથી તમે અર્જુનની રક્ષા કરી રહ્યા હતા. એ અર્જુનની રક્ષા કરવામાં તમારા શરીર ઉપર પસીનો નીકળી રહ્યો હતો અને તમારી અદ્ભુત લટ તમારા મુખમંડળ ઉપર લટકી રહી હતી અને એ સમય એ ઘોડાના પગથી ઉડવા વાળી રજ તમારા મસ્તક ઉપર લાગી હતી. પ્રભુ આ અદ્ભુત છબી મને યાદ આવી રહી છે.
સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ સ્થિતવતી પરસે નિકાયુ રક્ષણા રીતવતી પાર્થ સખે રથી મમસ્તુ.
પિતામહ ભીષ્મ યાદ કરે છે કે જેઓ પોતાના સખા પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળી એ અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે લઈ ગયા. જેઓ અર્જુનના પ્રત્યેક આદેશોના પાલન કરતા ક્યારેક ક્યારેક એ યુદ્ધ કરતા કરતા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહેવા માંગતા રથ જમણી બાજુ લઈ જાઓ ડાબી બાજુ લઈ જાઓ, પણ અર્જુનની વાણી અર્જુનનો હાથ યુદ્ધ ચલાવવામાં બાણ ચલાવવામાં મગ્ન ત્યારે ક્યારેક ક્યારેક અર્જુન પોતાનો પગ ભગવાન શ્રી કૃષ્ણની પીઠ ઉપર મારતા જમણી બાજુ. આવા અર્જુનના પગનો પ્રહાર કરવા વાળા પોતાના મિત્રનું રક્ષણ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણની છબી મને યાદ આવી રહી છે.
વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ સ્વજન વધા દ્વિમુખસ્ય દોષ બોધ્યા કુમતી મહરદાત્મ વિજયાય ચરણ રતિ પરમ સ્યુત મેસ્તુ.
અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધથી વિમુખ થઈ રહ્યો હતો અર્જુન જ્યારે શોકમાં મગ્ન થઈ ગયો ત્યારે અદ્ભુત શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપી અર્જુનને શોકથી મુક્ત કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મારી પ્રીતિ ઉત્પન્ન થાય.
સ્વનિગમમ પહાયમ પ્રતિજ્ઞા મૃત મધી કર તુમ વાપ્લુતો તથસ્થ કૃત ચરણો અભ્યયાચલદ્ગુ હરિરિવહન તુમિ મમ ગતો તરીય.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.
પિતામહ ભીષ્મને યુદ્ધની ઘડી યાદ આવી રહી છે. હે કૃષ્ણ, અર્જુનની રક્ષા કરવા માટે અને મારી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કૃષ્ણની પ્રતિજ્ઞા હતી મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ એ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે કૃષ્ણે પોતાના હાથમાં શસ્ત્ર ધારણ કરી લીધું અને એ સમયે અર્જુન કૃષ્ણના ચરણ પકડ્યા, પ્રભુ તમે શસ્ત્ર ધારણ ન કરો, ઈ શસ્ત્ર લઈને સિંહ સમાન જેમ સિંહ એક શિયાળ ઉપર ત્રાટકી પડે એમ કૃષ્ણ મારી ઉપર અસ્ત્ર લઈને પ્રહાર કરી રહ્યા હતા. ઈ દ્રશ્ય મને યાદ આવેલું છે.
શીત વિશિખ હતો વિશીર્ણ દંશ શતજ પરિપ્લુત આતતા ઇનો મે રસ સબ વિસસાર મદવધાર્થમ સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ.
કુરુક્ષેત્રના યુદ્ધમાં હજારો હજારો લોકો વિનાશ થઈ ગયા, મૃત્યુ થયું, પણ એ કુરુક્ષેત્રના યુદ્ધમાં જેટલા લોકો મળ્યા એ મુકુંદના દર્શન કરીને મળ્યા. મુકુંદનો અર્થ થાય મુક્તિ દેવા વાળા. જેટલા લોકો કુરુક્ષેત્રની ભૂમિમાં મળ્યા છે એ બધા ભગવાનના ધામમાં ગયા, કારણ કે મુકુંદના દર્શન કરતા કરતા મળ્યા. આવા ભગવાન મુકુંદ જે મુક્તિ આપવા વાળા છે એ મારા અંત સમયે મારી સામે ઉભા છે. હું ધન્યાથી ધન્ય બન્યો છું.
વિજય રથ કુટુંબ આત તોત્રે ધૃત હય રશ્મિની તચ્રિયે ક્ષણિયે ભગવતી રતિ રસ્તુ મે મુમૂર્ષો યમિહ નિરીક્ષ હતા ગતા સ્વરૂપમ.
પાંડવોની સેના બહુ જ ઓછી અને કૌરવોની સેના સાગર સમાન, છતાંય પાંડવોને વિજય પ્રદાન કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણનું હું ધ્યાન કરું છું.
લલિત ગતિ વિલાસ વલગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો જમાના મનુકૃતવત્ય ઉન્મદાંદા પ્રકૃતિ ગમન કિલયસ્ય ગો ભવદ્ય.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
જે પોતાની અત્યંત મધુર ચાલથી, જે પોતાના હાવભાવથી, જે પોતાના સ્મિત અને દ્રષ્ટિથી ગોપીઓને ગોપીઓના મનને હરવા વાળા એ અત્યંત શામ સુંદર કૃષ્ણ આજે મૃત્યુ વેળાએ મારી સામે ઉભા છે. એ શામ સુંદરના હું દર્શન કરું છું અને પ્રાર્થના કરું છું કે આ શામ સુંદરમાં મારી પ્રીતિ ઉત્પન્ન થાય.
મુનિગણ નૃપવર્ય સંકુલેન્ત સદસિ યુધિષ્ઠિર રાજસુ યેષાં અર્હણ મુમ પેદ ઈક્ષણીયો મમ દૃષિ ગોચર એષ આ વિરાત્મા.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
જેમની કૃપાથી રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો, અખિલ બ્રહ્માંડ નાયક અખિલ સંસારના અધિપતિ હોવા છતાં એ રાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં જેણે સાધુઓના જૂઠા પત્તલ ઉપાડવાની સેવા કરી, જેને લોકોના ચપ્પલ સાચવવાની સેવા કરી, જેને લોકોના ચરણ ધોવાની સેવા કરી, આવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું.
તમે મહમજમ શરીર ભાજામ રિધિ રિધિ ધિષ્ઠિત આત્મકલ્પિતાના પ્રતિદૃશ્યમિવ નેક ધાર્કમેકમ સમધિગતોસ્મિ વિદૂત ભેદ મોહ.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ
જેમ સો થાય. થાળીમાં પાણી રાખવામાં આવે અને ખુલ્લા આકાશમાં નીચે મૂકવામાં આવે તો સોએ સો થાળીમાં સૂર્યનો પ્રકાશ દેખાય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય એક હોવા છતાં એ સો થાળીમાં સો રૂપે દેખાય, એમ ભગવાન શ્રી કૃષ્ણ એક હોવા છતાં આ સંસારના બધા જીવોમાં દેખાય છે. આવા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ ઉત્પન્ન થાય, આવા ભગવાન શ્રી કૃષ્ણ મને એમનું દાન પ્રદાન કરે. પિતામહ ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને અદ્ભુત સ્તુતિ કરે અને જોઈ લીધું ભગવાન શ્રી કૃષ્ણ સામે ઉભા છે અને કૃષ્ણને જોતા જોતા એ ઉત્તરાયણના સમયે પિતામહ ભીષ્મ પોતાનો દેહ ત્યાગ કરે છે અને પિતામહ ભીષ્મ પોતાનું દિવ્ય દેહ છોડી ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. અને અહીંયા પિતામહ ભીષ્મના મુખેથી ઉપદેશ સાંભળી યુધિષ્ઠિર મહારાજ શાંત થયા, એનો શોક દૂર થયો. કૃષ્ણએ હવે જોયું યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર થયો છે, સુખી છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકામાં ગમન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જઈ રહ્યા છે. ઈ દ્વારકામાં 16108 રાણીઓ પોતાના પ્રાણ પ્રિય પ્રિયતમ પોતાના પતિ કૃષ્ણની રાહ જોઈ રહી છે. ભક્તો, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ એમની પત્નીઓને છોડીને ગયા છે ત્યારથી પત્નીઓએ શ્રીંગાર કરવાનું છોડી દીધું છે, ત્યારથી પત્નીઓએ લાજ ખેંચી છે, ઘૂંઘટ તાણી લીધું છે કે પતિ અમારી સાથે નથી, અમે આજ પછી કોઈ પણ પુરુષનું મોઢું નહીં જોઈએ, આજ પછી કોઈ પણ વ્યંજન નહીં ખાઈએ, મિષ્ટાન નહીં જમીએ જ્યાં સુધી અમારા પતિદેવ પાછા ન આવે. અને આજની સ્ત્રીઓ જેવા પતિ ઘરેથી ઓફિસે જવા નીકળ્યા નથી, નાયા ટીવી ચાલુ કર્યું નથી, ગામના બધા પુરુષોના દર્શન કરે અને લારીએ ઉભા ઉભા પાણીપુરી ખાતા હોય, ઓલા પતિ બિચારા ભૂખ્યા ઓફિસે બેઠા હોય. ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ પાસેથી આ શીખવું જોઈએ. અને આવી પત્નીઓને ખબર પડી કૃષ્ણ આવી રહ્યા છે, ઘરે પાછા ફરી રહ્યા છે, બધી પત્નીઓ રાહ જોઈ રહી છે અને કૃષ્ણનું સ્વાગત કરે છે. આવો આપણે આપણી દ્રષ્ટિથી કૃષ્ણનું સ્વાગત કેવી રીતે એમની પત્નીઓ કરે છે 5 મિનિટ દર્શન કરીએ.
સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ
કૃષ્ણ આવી રહ્યા છે.
સુસ્વાગતમ કૃષ્ણ
કૃષ્ણ સાથે ઉદ્ધવજી
સ્વાગતમ કૃષ્ણ
નકર ઘરે નહીં કરવા દઉં, પણ વાસ્તવમાં શીખવું જોઈએ. કૃષ્ણની પત્ની પાસે કેવી રીતે પતિને પ્રસન્ન કરાય. ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકામાં સ્વાગત થયું અને પછી આગળ કથા આવશે કેવી રીતે મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. જન્મ બાદ પરીક્ષિતના વિવાહ ઈરાવતી સાથે, પરીક્ષિતને શ્રાપ, સુખદેવ આગમન અને બપોરના સત્રમાં ભગવાનનો એક બહુ સુંદર અવતાર, વરાહ અવતાર ભગવાન ધારણ કરશે. અમારા પદ્મપાણી પ્રભુ સુરતથી આવ્યા છે. હું આશા રાખું છું સાંજે આ લીલાનું દિગ્દર્શન કરાવે. બહુ સુંદર ભગવાન વરાહ અવતાર ધારણ કરશે અને હિરણાકશપુનો વધ કરશે, હિરણાક્ષનો વધ કરશે. તો ભક્તો, આજના સત્રને અહીંયા વિરામ આપતા પહેલા તમને આટલું જ કહેવા માંગુ છું, પિતામહ ભીષ્મએ જેવી રીતે દેહ ત્યાગ કર્યો છે, અંત સમયે ભગવાનનું સ્મરણ જો મનમાં થઈ જાય તો નિશ્ચિત આપણે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે, અંતકાલે જ મામેવ સ્મરણ ઉક્ત્વા કલેવરમ. પોતાનું કલેવર, પોતાનો દેહ ત્યાગતી વખતે અંત સમયે માં સ્મરણમ, જો કોઈ મારું સ્મરણ કરે તો નિશ્ચિત એ મારા ધામને પ્રાપ્ત થાય છે. અંત સમયે તમે જેનું સ્મરણ, જેવું સ્મરણ કરશો, બીજો જન્મ તમને એવો મળશે. અમુકને અંત સમયે મીઠાઈ ખાવાનો શોખ રહી જાય, એનો બીજો જન્મ કીડીના રૂપે થાય, એ પછી ખાંડના ડબ્બામાં પડ્યો રહે. અંત સમયે જેનું મન, જેનું સ્મરણ ધંધામાં રહી ગયો, એ મેરા પછી બળદ બને. કેરા રાખ આખું જીવન મહેનત, પણ અંત સમયે જો મન ભગવાનમાં રહ્યું. માટે આપણા મનને ભગવાનમાં લગાડવું બહુ જરૂરી છે. ગીતામાં ભગવાને અનેક વાર કીધું, મન મના ભવ મદ ભક્તો, મારામાં મન લગાડો, મય એવ મન આદત્સ્વ. કારણ કે અંત સમયે આપણી પાસે બીજું કાંઈ નહીં હોય, મન સિવાય આપણી પાસે બીજું કાંઈ નહીં હોય. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય માના ગર્ભમાં, તો સૌથી પહેલા આત્મા આવે, પછી એ ચેતના જે છે શરીરમાં આવે, શરીર પછી એ ચેતના બુદ્ધિમાં આવે, બુદ્ધિમાંથી એ ચેતના અહંકારમાં આવે અને અહંકાર પછી ચેતના છેલ્લે મનમાં આવે. અને જ્યારે ચેતના નીકળે, જ્યારે કોઈનો મૃત્યુ સમય આવે, તો સૌથી પહેલા શરીરમાંથી શક્તિ ક્ષીણ થઈ જાય. લોકો ચાલી ન શકે, જોઈ ન શકે, સાંભળી ન શકે, પછી ધીરે ધીરે અહંકાર એ ઓળખવાનું ભૂલી જાય, અલી કોણ એ ન ઓળખી શકે. જો મરતી સમય આવો દિવસ આવે છે ને આવશે, શરીરની શક્તિ ક્ષીણ થઈ જશે. હવે અમુક લોકો કહેતા હોય ને, હવે જ્યારે ગળા થશું ને ત્યારે ભગવાનનું નામ લેશું, વાણી ગદગદ થઈ જાય, વાહ ગદગદા, કંઠ રૂંધાઈ જાય, બોલી ન શકે. અંત સમયે કથા સાંભળશું એ કાન બંધ થઈ ગયા હોય, એ પછી બહાર બેઠા બેઠા ગમે એટલા ગીતાના પાઠ કરો એને કઈ ન સંભળાતું. અને આંખો તો ગડપણમાં જ મોત્યો થઈ જાય, વહી જાય. પછી અહંકારમાંથી શક્તિ વહી જાય, વ્યક્તિ પોતાને ન ઓળખી શકે, પોતાના પરિજનોને ન ઓળખી શકે. એ મરતી સમયે છેલ્લે મનમાં શક્તિ રહે, અને પછી મનમાંથી શક્તિ જ્યારે વહી જાય વ્યક્તિ મરી જાય. એટલે આપણી પાસે છેલ્લે મરતી સમયે એક જ ચાન્સ હશે મનમાં, અને જો આખું જીવન એ મનમાં ભગવાનનું સ્મરણ કર્યું હશે તો અંત સમયે મનમાં ભગવાનનું સ્મરણ થશે. માટે મનમાં સદૈવ ભગવાનનું સ્મરણ કરવું અને અંત સમયે ભગવાનને યાદ કરવા. અને આવી રીતે અંત સમયે જો ભગવાન યાદ આવી જાય તો નિશ્ચિત ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. તો આમ અહીંયા આપણે આશા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, અને નિશ્ચિત કાત્રોડિયા પરિવારના જે પિતૃઓ છે, જેરામભાઈ રૂડાભાઈ, ભૂરાભાઈ જેરામભાઈ કાત્રોડિયા, રતનબેન, નારણભાઈ, ડાયાભાઈ, દેવશીભાઈ, ધવલબેન, લીલાબેન, જેટલા પણ પિતૃઓ છે, આ ભાગવત કથાના ફળથી નિશ્ચિત આ બધા પિતૃઓનો ઉદ્ધાર થાય. એવું નથી કે હું બોલીશ તો જ ઉદ્ધાર થશે, ભાગવતના 18,000 શ્લોક એમની કથા થવાથી નિશ્ચિત પિતૃઓનો ઉદ્ધાર થાય છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે, તમે તો 18,000 શ્લોક બોલતા નથી, કારણ કે તમારી પાસે સમય જ ક્યાં રહે છે, તમે કથા પૂરી નથી કરી શકતા. વાત સાચી છે, 7 દિવસમાં 18,000 શ્લોકની કથા થાય જ નહીં ક્યારે. પણ તમે જોવો છો ને, આ પવિત્ર જીવ અહીંયા બેઠા છે, રોજ આ પિતૃઓ માટે 64 માળાનું જપ કરી રહ્યા છે અમારા નિર્મોહી પ્રભુ, અને શ્રીમદ ભાગવતના પાઠ કરી રહ્યા છે. એ ભગવાનના પવિત્ર 64 નામનું ફળ, એ રાતે 1.5 કલાક જ સૂવે છે, મારી સાથે છે, અને રાત દિવસ આ પિતૃઓના ઉદ્ધાર મોક્ષાર્થે એ પરિશ્રમ કરી રહ્યા છે. ભલે હું અહીંયા 18,000 શ્લોક પૂરા ન કરી શકું, અને એ સંભવ જ નથી, 7 દિવસનું 70 વર્ષ થઈ જાય તોય ભાગવતને પૂર્ણ કોઈ કરી જ ન શકે, ભાગવત અનંત છે. પણ અહીંયા 7 દિવસમાં 18,000 શ્લોકના પાઠ થઈ રહ્યા છે, અને 7મા દિવસે આ પાઠ સમાપ્ત થશે, અને આ ભાગવત 18,000 શ્લોકના પાઠનું ફળ આ પિતૃઓનો મળશે, અને નિશ્ચિત આ પિતૃઓનો ઉદ્ધાર થશે. હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.
તો વાસ્તવમાં હું આભારી છું વાલજીભાઈ, નારણભાઈ કાત્રોડિયા અને સમસ્ત કાત્રોડિયા પરિવાર, જેમણે પોતાના પિતૃઓના મોક્ષાર્થે, વાસ્તવમાં આને પુત્ર કહેવાય. પુત્રનો અર્થ શું? પુ નામક નરકથી પોતાના પિતૃને ત્રાણ કરે એને પુત્ર કહેવાય. પોતાના પિતૃઓના ઉદ્ધાર અર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, અને માત્ર પિતૃઓ જ નહીં, આ ભાગવત કથા જેટલા પણ લોકો સાંભળે છે આ બધાનો ઉદ્ધાર કરવાનો એક મોકો આપ્યો છે. આપણે બધા હૃદયથી એમનો ધન્યવાદ મહામંત્ર સાથે પ્રકટ કરીએ. હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.